તારીખ 24/4/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 92.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક, સાતમા અધિકારમાં જૈના ભાષી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ ચાલે છે. આજે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિવસ છે. 2517 વર્ષ થયા, આજથી 2517 વર્ષ પહેલા, 72 ઉમેરવા પડે. હા, 2589 થાય, 72 ઉમેરવા પડે. તો ગણાય છે નિર્વાણ પછી નવા વર્ષો ગણાય છે. ભગવાનનો જન્મ કુંડલપુરમાં થયો. કુંડલપુર બિહારની અંદર છે, ત્યાં ભગવાનનો જન્મ થયેલો. અને વર્તમાન એમનું શાસન પ્રવર્તે છે. એમના ઉપદેશથી શ્રી ગૌતમ સ્વામીએ અંગપૂર્વની રચના કરી. સત્સૃત ત્યાંથી ચાલુ થયું. ભગવાનની દિવ્યધ્વનિ એ પણ સત્સૃત છે, ને એમના દ્વારા જે કાંઈ ઉપદેશ થયો ગણધર, અને ત્યાર પછી આચાર્યોની પરંપરા, જ્ઞાનીઓની પરંપરાથી જીનવાણી આજે મોજૂદ છે, જેનો લાભ આપણને સૌને અત્યારે મળી રહ્યો છે. એ બધો ઉપકાર મૂળમાં અંતિમ તીર્થાધિનાયક ભગવાન વર્ધમાન સ્વામીનો છે. કહે છે કે એમનો વિહાર થતાં થતાં અહીંયા વઢવાણ સુધી આવી ગયેલા, એટલે નગરનું નામ વઢમાણ, વર્ધમાન, વર્ધમાનનો માગધી વઢમાણ. ત્યાં સુધી એમના પુનિત પાવન થયેલી ભૂમિ ગણાય. એ સૌરાષ્ટ્રમાં પણ પધારેલા છે એમ થયું ને. એમનો જન્મ કલ્યાણક દિવસ છે. એમનો જન્મ છે એ પોતાના નિજ કલ્યાણ અર્થે થયો, જગતના અનેક જીવોના કલ્યાણ અર્થે થયો. તેમના જીવન ચરિત્રનો સંક્ષેપ એવો છે કે 30 વર્ષ સુધી તેઓ રાજકુમાર તરીકે ગ્રસ્ત અવસ્થામાં રહ્યા. ત્યાર પછી દીક્ષા ધારણ કરીને 12.5 વર્ષ સુધી મુનિ દશામાં રહ્યા. 12.5 વર્ષે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને બીજા 30 વર્ષ સુધી એમણે ઉપદેશ આપ્યો, મુક્તિના માર્ગનો ઉપદેશ આપ્યો. એમના ઉપદેશને લોકો ભૂલી ગયા છે, એટલે એમ કહે છે કે અહિંસાનો માર્ગ પ્રવર્તાવ્યો, બીજા જીવોને અહિંસા પાળવાનો શીખડાવ્યો. પણ એ તો સ્વ અહિંસામાં પર અહિંસા આપોઆપ આવી જાય છે. મુખ્ય ઉપદેશ તો ભગવાનનો જીવ સંસાર પરિભ્રમણથી કેવી રીતે મુક્તિ પામે, સર્વ દુઃખો સંસારના નાશ પામીને અનંત અનંત સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય, એ મુખ્યપણે મોક્ષ માર્ગનો ઉપદેશ એમણે આપ્યો છે. અને એ ઉપદેશની પરંપરા આજે ચાલુ હોવાથી આજે પણ મોક્ષ માર્ગ જીવંત રહ્યો છે. અને કોઈ પણ જીવ આજે પણ મોક્ષ માર્ગ પામી શકે એવો અખંડ મોક્ષ માર્ગ ચાલુ રહ્યો છે. એ ભગવાનની કૃપા છે, ભગવાનનો અનુગ્રહ છે. એટલો બધો જબરજસ્ત ઉપદેશ થયેલો કે આજે 1000 વર્ષ પછી પણ એ ચાલુ રહ્યો છે, અને હજી પણ 1000 વર્ષ ચાલુ રહેશે. એટલા ઊંડા મૂળ ગયા એના, એમ કહેવું છે. આપણે ગુરુદેવ તીર્થંકર દેવ હતા, અહીંથી શરૂઆત થઈ તીર્થંકરપણાના પ્રભાવનાની, તો પણ કેટલો બહોળા પ્રમાણમાં ઉપદેશ થયો. તો સાક્ષાત તીર્થંકર પદે વિરાજમાન થાય ત્યારે કેટલો બહોળા પ્રમાણમાં ઉપદેશ થતો હશે અને પ્રભાવના થતી હશે, એ સમજી શકાય એવી વાત છે. આજે પણ એ જ પ્રભાવના ચાલુ રહી છે. અને જો આપણે આપણું હિત કરવા માગીએ ચાહીએ તો આજે પણ તે થઈ શકવા યોગ્ય છે, અવકાશ છે. પછી જે જીવ જેટલો પુરુષાર્થ કરે એટલું કાર્ય થાય, કારણ આપે એટલું કાર્ય થાય. અને એમાં સૌ સ્વતંત્ર છે, જીવ માત્ર એમાં સ્વતંત્ર છે. નાર જાતનો પણ એમાં કોઈ, કુળ ધર્મનો એમાં કોઈ ભેદભાવ નથી. આજે ગુરુદેવે પણ આ જ દિવસ પસંદ કર્યો, સ્થાનકવાસી સંપ્રદાયમાં પૂર્વ પ્રારંભ અનુસાર શરીરનો જન્મ થયો, પણ એમને જ્ઞાન થયું કે મૂળ આમના તીર્થંકર દેવની પરંપરામાં વાત બીજી રીતે છે, આ પ્રકાર સંભવિત નથી. કેમ કે જે તીર્થંકર ભગવાન પૂજનીક છે એમની જ પ્રતિમા અપૂજનીક કેવી રીતે હોય? જે ભગવાન પોતે જ પૂજનીય છે એમના પ્રતીકરૂપ અથવા એમનું પ્રાણ પ્રતિષ્ઠા જેમાં કરવામાં આવે એવા પ્રતિમા જે અપૂજનીક કેવી રીતે હોય? એ તો સાક્ષાત તીર્થંકરને એમાં કાંઈ ફેર નથી. એક વાણી સાક્ષાત તીર્થંકરને વધારે હોય છે, એથી વધારે કાંઈ ફેરફાર નથી. એટલે એમણે મૂર્તિ પૂજકમાં પણ અવિકૃત જૈન બિંબ જેમાં છે, મૂર્તિ પૂજકમાં પણ બે પંથો છે. જે શ્વેતાંબર સંપ્રદાય છે એમાં વિતરાગની મૂર્તિને શૃંગારાદી કરીને વિકૃતિ કરવામાં આવે છે. વિતરાગ ને શૃંગાર મેળ ખાતો નથી. એ પ્રકાર હોવાથી પોતે ઊંડું સંશોધન કરીને અનેક પ્રકારે માર્ગને પામીને અને વિચારીને નિર્ણય લીધો આજના દિવસે, 60 વર્ષ પહેલા, 59 વર્ષ પહેલા, આજે 60મો છે, 59 વર્ષ પહેલા સોનગઢમાં એમણે જાહેર પરિવર્તન કર્યું અને મોહપતિનો સ્થાનકવાસી સંપ્રદાયનું ધર્મચિહ્ન, જે સંપ્રદાય ચિહ્ન છે એવું મોહપતિનો ત્યાગ કર્યો અને જાહેરમાં ઘોષણા કરી કે જૈન પરંપરામાં મૂળ માર્ગ કાંઈ સચવાઈ રહ્યો હોય તો તે દિગંબર પરંપરામાં છે. તેમાં પણ કેટલીક વિકૃતિ આવી છે જે ગુરુદેવ સ્વીકારતા નહોતા અને આજે આપણે પણ સ્વીકારતા નથી. મૂળ ચીજ જે શાસ્ત્રોમાં છે, ભાવલિંગી દિગંબર આચાર્યોની જે વસ્તુ છે એ વસ્તુ સ્વીકાર્ય છે, માન્ય કરવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે અને એ વસ્તુ આજે પણ ચાલુ રહી છે. એમાં પણ ગુરુદેવનો મહાન પ્રતાપ છે. અનેક સ્થાનકવાસી, દેરાવાસી અને અન્ય મતના જીવો ગુરુદેવની કૃપાથી આ મૂળ માર્ગમાં આવ્યા અને યથાશક્તિ લાભ લે છે. એ ગુરુદેવનો મહાન મહાન ઉપકાર છે. આજનો મોટો દિવસ ગણાય છે એ દ્રષ્ટિએ કે સંક્ષેપમાં આજના દિવસ પૂરતી વાત છે. ચાલતા સ્વાધ્યાયમાં દબાઈને મોક્ષ માર્ગ પ્રકાશકમાં પાનું 239માં વિષય ચાલે છે કે સમ્ય જ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિમાં અયથાર્થતા. હવે સમ્ય જ્ઞાન અર્થે થતી પ્રવૃત્તિ જ્ઞાનાભ્યાસ છે. એ જ્ઞાનાભ્યાસમાં શાસ્ત્રનો અભ્યાસ મુખ્યપણે છે. તો એ શાસ્ત્રના અભ્યાસમાં જીવ ભૂલ કરે છે અને એમાં આત્મહિત નથી શોધાતું એવી અયથાર્થતા કેમ રહી જાય છે એની વિસ્તારથી ચર્ચા અહીંયા પંડિત શ્રી ટોડરમલજી સાહેબ કરે છે. પાનું 239માં ગ્રંથ રચના ઉપરની ચર્ચા ચાલી છે કે વ્યાકરણ આદિનો અભ્યાસ હોય તો ઠીક છે, નહીંતર આત્મહિત સાધક સુગમ શાસ્ત્રોનો અભ્યાસ કરવો મુમુક્ષુ જીવે. ત્યારે એમ કહ્યું કે સુગમ શાસ્ત્રો છે અને મહાન ગ્રંથો પણ છે. જો સુગમ શાસ્ત્રોનો અભ્યાસ કરવા યોગ્ય હોય તો પછી મહાન ગ્રંથોનું શું? તો કે જેની બુદ્ધિ વિશેષ હોય માન ગ્રંથોનો પણ અભ્યાસ કરે, અને જેની બુદ્ધિ એટલી ન હોય ક્ષોભસમ વિશેષ ન હોય તે સુગમ શાસ્ત્રોનો અભ્યાસ કરે, એમ બંને પ્રકારની યોગ્યતાવાળા માટે યોગ્ય એવી સગવડ સુવિધા સત્સાહિત્યમાં રહેલી છે. પોતે વાતને ખોલવી છે એટલે પ્રશ્ન ઉઠાવે છે કે જો માન શાસ્ત્રો વિદ્યમાન છે અને એના ઉપદેશથી બરાબર તત્વનો નિર્ણય થઈ શકે છે, શું તો હવે ભાષારૂપ ગ્રંથ શા માટે બનાવો છો? તો હવે ચાલતી ભાષામાં શા માટે ગ્રંથ બનાવો છો તમે? શું તેનો ઉત્તર આપે છે કે કાળ દોષથી જીવોને મંદ બુદ્ધિ જાણી કોઈ કોઈ જીવોને જેટલું જ્ઞાન થશે તેટલું તો થશે એવો અભિપ્રાય વિચારી ભાષા ગ્રંથ કરીએ છીએ. અત્યારે કાળ દોષ છે એટલે જીવોની ઘણી મંદ બુદ્ધિ થઈ ગઈ છે, પોતાનું આત્મ સાધવામાં પણ બુદ્ધિ મંદ છે અને ઉઘાડમાં પણ બુદ્ધિ મંદ છે. તેથી એવું જાણીને કોઈ કોઈ જીવોને જેટલું જ્ઞાન થશે તેટલું તો થશે એટલે સાદી ભાષામાં પણ કહી શકાય એટલું તો કહી શકાશે એવા અભિપ્રાયથી ચાલતી ભાષામાં ગ્રંથ કરીએ છીએ. જેવી સંસ્કૃત વ્યાકરણમાં ગ્રંથની અંદર અભિવ્યક્તિ થાય મોક્ષ માર્ગની એટલી તો ચાલુ ભાષામાં ન થાય એમ કહેવું છે, પણ જેટલું થાય એટલું. માટે ત્યાં જે જીવ વ્યાકરણ આદિનો અભ્યાસ ન કરી શકે તેણે તો આવા ગ્રંથો વડે જ અભ્યાસ કરવો. દેખાય આવે ને, દેખાય આવે છે એમને શું કે જીવો છે દિવસે દિવસે હીન બુદ્ધિ વાળા મંદ બુદ્ધિ વાળા થશે. પોતે પણ પ્રભાવના યોગ છે એટલે શાસ્ત્ર રચના કરે છે અને વાતને હળવી ભાષામાં મૂકતા જાય છે. જેની એવી યોગ્યતા ન હોય કે વ્યાકરણ આદિનો અભ્યાસ ન કરી શકે, મોટાભાગના એવા હોય છે કે એટલું વ્યાકરણ સંસ્કૃતનો અભ્યાસ નથી કરી શકતા, તેવા જીવોએ આવા એટલે ચાલતી ભાષામાં બનાવેલા ગ્રંથો વડે જ અભ્યાસ કરવો. પરંતુ જે જીવ નાના પ્રકારની યુક્તિપૂર્વક શબ્દોના અર્થ કરવા માટે વ્યાકરણ અવગાહે છે, વાદ આદિ વડે મહંત થવા માટે ન્યાય અવગાહે છે તથા ચતુરપણું પ્રગટ કરવા માટે કાવ્ય અવગાહે છે ઇત્યાદિ લૌકિક પ્રયોજન પૂર્વક તેનો અભ્યાસ કરે છે તે ધર્માત્મા નથી. જો લૌકિક પ્રયોજનથી શાસ્ત્ર અભ્યાસ ધર્માત્મા ન કરે શું એમ કેવું છે, અને લૌકિક પ્રયોજનથી કરે તો તે ધર્માત્મા નથી. કેટલી કેટલી વાતો લીધી જુઓ, આ શાસ્ત્ર અભ્યાસ કરવા વાળાને બહુ પ્રયોજનભૂત વાત છે. હે, મુમુક્ષુએ પણ એ નાની કરે એ મુમુક્ષુએ કરવું ઠીક, મુમુક્ષુ પણ શાસ્ત્ર અભ્યાસ કરે છે તો આવી ભૂલ ન કરવી તો ધર્મ પ્રાપ્ત થશે, નહીં તો ધર્મ પ્રાપ્ત નહીં થાય. શું કહે છે જુઓ ફરીથી, પરંતુ જે જીવ નાના પ્રકારની યુક્તિપૂર્વક શબ્દોના અર્થ કરવા માટે વ્યાકરણ અવગાહે છે, અનેક પ્રકારે એક વાક્યનો એક શબ્દનો અનેક પ્રકારે અર્થ કરવો, શું આમ પણ એનો અર્થ થઈ શકે, આમ પણ એનો અર્થ થઈ શકે, આમ પણ અર્થ થઈ શકે, શું એવી યુક્તિ કરવા માટે શું વ્યાકરણનું જ્ઞાન કરે, અનેક પ્રકારની યુક્તિપૂર્વક શબ્દનો અર્થ કરવા માટે વ્યાકરણ શીખે, શું એવી કવિતા બનાવવા માટે પણ એમાં પણ થોડીક જરૂર પડે છે વ્યાકરણની, શું અથવા વાદ વિવાદ કદી મહંત થવા માટે ન્યાય ઉગાય. ન્યાય એટલા બધા આપણે ખ્યાલમાં રાખવા કે કોઈ ગમે તેવી દલીલ કરે તો આપણે એને બરાબર સચોટ ઉત્તર આપી શકીએ. ઠીક, એમાં આત્મહિતનું લક્ષ્ય રહેતું નથી. શબ્દોના અર્થમાં ઘૂંચવાઈ જવું એ ઘણાને પોતાનો અર્થ ખોટો પડે તો તકલીફ પડે, ટેન્શન થઈ જાય. એમ મારો અર્થ ખોટો, મેં તો હું તો આમ અર્થ કરું છું, મારો અર્થ બરાબર જ હોવો જોઈએ, એને પકડ છૂટે નહીં. શું અને એમાં ખોટો ઠરે તો એને બહુ તકલીફ થઈ જાય છે. એ આત્મ ખોટું, એ સારું નથી. એવું છે, એ ખોટું જ છે એમ કે છે. આ એમ કે છે કે એ ધર્મ પ્રાપ્તિમાં બાધક છે, સાધક નથી પણ બાધક છે એવું શાસ્ત્ર જ્ઞાન. એ પ્રકારે શાસ્ત્ર અભ્યાસ અને જ્ઞાનાભ્યાસ ન કરવો જોઈએ. એ અયથાર્થ અભ્યાસ છે અને સમ્ય જ્ઞાનની પ્રાપ્તિ તેનાથી થતી નથી એમ કેવું છે. વાદ આદિક વડે મંદ થવા માટે ન્યાય ઉગાય છે તથા ચતુરપણું પ્રગટ કરવા માટે કાવ્ય અવગાય છે અને કવિતાઓ આદિની જે રચના કરે એમાં પણ પોતાનું ચાતુર્ય, કવિ ચાતુર્ય દર્શાવવાનો અભિપ્રાય હોય. શું કેમ કે એની અંદર વિશેષ ચતુરાઈ હોય ભાષાની તો જ એ કવિતા રચી શકે. ઇત્યાદિ લૌકિક પ્રયોજન પૂર્વક એટલે કે આત્મહિતના પ્રયોજનને છોડી દેવું, પછી બીજું જે અન્ય પ્રયોજન છે તે બધું અન્યથા પ્રયોજન છે. શું એક ઠેકાણે વળગીરીએ આત્મહિતનું જ લક્ષ્ય છે અને એ જ પ્રયોજનથી પ્રવૃત્તિ કરવી છે જ્ઞાનની શાસ્ત્રની તો કાંઈ તકલીફ નથી. આ માસ્ટર કી છે, આ ચાવી હાથમાં રાખે તો બધા તાળા ખુલી જશે ને ક્યાંય ગડબડ થશે નહીં. એ મૂકી દીધું એટલે ક્યાં પછી અટકશે, ક્યાં બીજે રસ્તે ચડી જશે એનો પોતાને ખ્યાલ નહીં રહે. બસ ધર્મ તો આત્મહિત કરવા માટે છે. ધર્મ કાંઈ બુદ્ધિની ચતુરાઈ વધારવા માટે કે ચતુરાઈ દેખાડવા, બુદ્ધિ દેખાડવા માટે નથી. એ તો દુનિયામાં ઘણા ક્ષેત્ર છે, ભણી ભણીને માણસ બુદ્ધિ ચાતુર્યમાં આગળ વધે છે કે નહીં, અનેક પ્રકારની ટેકનિક શીખે છે, અનેક પ્રકારના વ્યવસાય કરે છે, એ બધું છે જ ને. એ બધા પરિભ્રમણ કરવાના રસ્તા છે, સંસારમાં રખડવાના રસ્તા છે એ બધા. હા, તો એ પરિભ્રમણને રખડવું બંધ કેમ થાય એ રસ્તો બતાવો છે. પણ તેનો બને તેટલો થોડો ઘણો અભ્યાસ કરી શું બને તેટલો, એટલે પોતાની શક્તિ પ્રમાણે, વર્તમાન યોગ્યતા પ્રમાણે અને પ્રયોજનમાં કામ આવે એટલો થોડો ઘણો અભ્યાસ કરી આત્મહિત અર્થે જે તત્વાદિકનો નિર્ણય કરે છે. જો ક્યાં લીધું, આત્મહિત અર્થે લીધું કે નહીં? એક આત્મહિત અર્થે જે તત્વાદિકનો નિર્ણય કરે છે તે જ ધર્માત્મા પંડિત સમજવા, તેને જ ધર્માત્મા સમજવા અને તેને જ સાચા પંડિત સમજવા. વાદ વિવાદમાં ખેંચાતાણીમાં પડે એ સાચા પંડિત નથી એમ કહેવું છે. વાદ વિવાદમાં પડવાનું ક્યારે થાય છે કે પોતાની વાતનો આગ્રહ થાય, હું અર્થ કરું છું, હું જે કાંઈ કહું છું એ જ બરાબર છે અને એ જ બધાએ માનવું જોઈએ, એવો જ્યારે આગ્રહ થાય ત્યારે એ આગ્રહ દુરાગ્રહમાં પરિણમે અને એમાંથી પછી વાદ વિવાદને ઘર્ષણ ઉભા થાય છે. એના બદલે છોડી દેવું જોઈએ, મને આમ લાગે છે, તમને પણ એમ લાગતું હશે, ન લાગતું હોય તો વિચારી દેજો, બસ વાત પૂરી થઈ ગઈ. તમારે વિચારી દેવું, આ તો આત્મહિતનો માર્ગ છે. આત્મહિતમાં એ અનુકૂળ છે આમ વિચારવું કે આત્મહિતમાં આમ વિચારવું અનુકૂળ નથી, બસ આટલું જ વિચારવાનું છે. પછી હું સાચો ને તું ખોટો એ કંઈ કરવાની જરૂર નથી.
હા, બધું
સ્વરૂપ નિશ્ચય અને એ સ્વરૂપ નિશ્ચય કરવા અંગેના પ્રયોજનભૂત પડખા જેટલા છે એ બધા સમજી લેવા. આત્મહિતના અર્થે કરવું એટલે પોતાના ગુણ પ્રગટવા અને દોષનો નાશ થવા માટે અનુકૂળ છે કે નહીં એટલું જ વિચારવાનું છે. ગમે એ ન્યાય હોય, ગમે તે કથન હોય, ગમે તે પ્રકરણ હોય, એક જ લક્ષ્યથી બધું વિચારવાનું છે. વેપારમાં કેમ કરે છે? પૈસા કમાવા. માલ લેવા જાઓ તો પૈસા કમાવા છે, માલ વેચવા જાઓ તો પૈસા કમાવા છે, ચોપડા લખવાના શું કરવા? પૈસા કમાવા માટે. નાણાંની વ્યવસ્થા ઊભી કરવી શું કરવા? પૈસા કમાવા માટે. કયા એરિયામાં દુકાન માંડીને બેસવું કે પૈસા કમાવા? બધા એમાં હેતુ બદલાઈ શકાય, પ્રવૃત્તિ ગમે તે હોય, એમાં એક આત્મહિત. શાસ્ત્ર વાંચો તો ભલે, સાંભળો તો ભલે, ચિંતન કરો તો ભલે, ચર્ચા કરતો કરો તો ભલે, અરે સંસારના કાર્ય કરો તો પણ ભલે, પણ એક આત્મહિતનું લક્ષ્ય રાખવા. 23મા વર્ષમાં આવે છે ને કૃપાળુ દેવનો શબ્દો, ખાવું છે તો આત્માર્થે, નથી ખાવું તો પણ આત્માર્થે, બોલવું છે તો આત્માર્થે અને મૌન રહેવું છે તો પણ આત્માર્થે, રડવું છે તો આત્માર્થે અને નિવૃત્તિ લેવી છે તો પણ આત્માર્થે. કેટલા બોલ લીધા છે, ઘણી વાતો લીધી. એનો અર્થ છે એક આત્મહિતના લક્ષ્ય જ જીવન જીવવા જેવું છે. જો આત્મહિતના લક્ષ્ય જીવન ન જીવાય તો અન્ય લક્ષ્ય જીવાય એ સંસાર પરિભ્રમણનું કારણ થશે. એ સંસાર અર્થ છે. પછી બસ શાસ્ત્રો અભ્યાસ તત્વ નિર્ણય કરવા માટે છે. લક્ષ્ય થવા અને તેહનો શાસ્ત્ર કયા સુખદાય, જીન પદે નિજ પદે એકતા ભેદભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. સ્વરૂપનો નિર્ણય કરવા માટે શાસ્ત્ર અભ્યાસ છે. બહુ સુખી વાત કરી છે. વળી કેટલાક જીવ પુણ્ય પાપ આદિ ફળના નિરૂપક પુરાણ આદિ શાસ્ત્ર, પુણ્ય પાપ ક્રિયાના નિરૂપક આચારાદિ શાસ્ત્ર તથા ગુણસ્થાન માર્ગના કર્મ પ્રકૃતિ અને ત્રિલોકાદિકના નિરૂપક કર્ણાનુયોગના શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પણ જો તેનું પ્રયોજન પોતે વિચારે નહીં તો એ પોપટ જેવો જ અભ્યાસ થયો. ખાસ કરીને કથાનો યોગ અને કર્ણાનો યોગનો વિષય લીધો છે અને આચરણ ચરણાનો યોગનો લીધો, એક દ્રવ્યાનો યોગ બહાર રાખ્યો છે, ત્રણ અનુયોગ લીધા છે. પુણ્ય પાપના ફળ નિરૂપક પુરાણ આદિ શાસ્ત્ર એ કથાનો યોગ, મુખ્યપણે પુણ્યના ફળમાં આમ થયું ને પાપના ફળમાં આમ થયું, સંયોગ યોગની કથા. પુણ્ય પાપના ક્રિયાના નિરૂપક આચાર આદિ શાસ્ત્ર, હિંસા આમ થાય ને અહિંસા આમ થાય, અહિંસા આમ થાય ને હિંસા આમ થાય, ચરણાનો યોગ લીધો. ગુણસ્થાન માર્ગના સ્થાન કર્મ પ્રકૃતિ આ બધા કર્ણાનો યોગના વિષય છે અને ત્રણ લોકનું નિરૂપણ એ કર્ણાનો યોગમાં જાય છે. કેમ કે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ એવા જે કર્ણાનો યોગના શાસ્ત્રો એનો અભ્યાસ કરે છે. શું હવે એનો અભ્યાસ શું કરવા કરે છે? એનો અભ્યાસ ન જ કરવો એમ નહીં, પોતાના પ્રયોજનને અનુલક્ષીને જેટલો થાય એટલો કરવો. પણ જો પ્રયોજન હાથમાં ન રહ્યું એ કહેશે, જો તેનું પ્રયોજન પોતે વિચારે નહીં, એ શાસ્ત્રો પણ આત્મહિતના પ્રયોજન માટે નિરૂપણ કર્યા છે એટલે આત્મહિતના લક્ષ્ય એને વિચારે નહીં તો એનો અભ્યાસ પોપટ જેવો અભ્યાસ થયો, ગોખાઈ જશે બધું. કર્મના થોકડા, કર્મની વાતો અને બીજી બધી વાતો એમાં આત્મહિત શું થાય છે એ વાત લક્ષ્યમાં ન રહી તો એ અભ્યાસ છે એ કામનો નથી. એ અભ્યાસ શાસ્ત્ર અભિનિવેશનું નિમિત્ત થઈ પડશે, શાસ્ત્રનો અભિનિવેશ થાય. ઘણું વાંચ્યું, ઘણું જાણું છું એ પ્રકાર આવ્યા વિના રહેશે નહીં. અને જો તેનું પ્રયોજન વિચારે છે, કદાચ પ્રયોજન વિચારે તો કેટલી હદે વિચારે કે પાપને બુરું જાણવું ને પુણ્યને ઘણું ભલું જાણવું. આચારમાં હિંસા હિંસા, અહિંસાથી પુણ્ય થાય, હિંસાથી પાપ થાય. પુણ્ય પાપનો વિચાર કરે, એથી આગળ વિતરાગ ધર્મનો વિચાર કરે નહીં, એમ કેવું છે. જો તેનો પ્રયોજન વિચારે છે તો ત્યાં પાપને બુરું જાણે છે, પુણ્યને ભલું જાણે, એટલું જ. ગુણસ્થાન આદિકનું સ્વરૂપ જાણી લેવું તથા તેનો જેટલો અભ્યાસ કરશું તેટલું અમારું ભલું થશે ઇત્યાદિ પ્રયોજન વિચાર્યું છે. આપણે જેટલો શાસ્ત્રનું વધારે જાણપણું કરીએ એટલું જ્ઞાન વધે, જેટલું જ્ઞાન વધે એટલો લાભ થાય, એટલું જ વિચારે છે. આથી વધારે ક્યાં પુણ્યપાપનો વિચાર કરે છે, ક્યાં જ્ઞાનના ઉઘાડનો વિચાર કરે છે, વિતરાગતાના પ્રયોજનનો વિચાર કરતો નથી. તેનાથી નરકાદી છેદ થશે, ઠીક, એટલે પાપનો અભાવ થશે અને સ્વર્ગાદીની પ્રાપ્તિ થશે. પાપનું ફળ નહીં મળે અને પુણ્યનું ફળ મળશે, અથવા પ્રતિકૂળતાઓ આપણને નહીં રહે અને અનુકૂળતાઓ મળશે. આખા જગતની મથામણ આના માટે છે, કેમ અનુકૂળતાઓ મેળવવી અને કેમ પ્રતિકૂળતાઓને હડસેલવી, આની પાછળ આખું જગત મથે છે. એક આત્માર્થી જુદો પડે ને એક જ્ઞાની જુદા પડે. શું ગમે તે હો, પૂર્વ કર્મ અનુસાર પુણ્યનો ઉદય હો કે પાપનો ઉદય હો, હું એનાથી ભિન્ન હોવાથી ઉદય મારો નથી ને મારે લેવા દેવા નથી. આ પૂજામાં સ્વાહા કરે છે ને, એમ આખા ઉદયનું પોટલું વાળીને સ્વાહા કરી નાખો, એ સાચી પૂજા છે. શું નહીતર એની ગૂંચવણ એવી છે, એની મૂંઝવણ એવી છે કે એમાંથી બહાર નીકળી શકશે નહીં, એને નીકળી શક્યો નથી, અનંતકાળથી નીકળી શક્યો નથી. આમ ને આમ, આનું આમ ને આનું આમ, આ સેમ આમ થયું ને આમ થયું, આમ થયું ને તેમ થયું, પણ હવે અંદર જો ને બહાર તો આ બધી માથાકૂટમાં અનંતકાળથી ઊભો છો. તેનાથી નરકાદીનો છેદ અને સ્વર્ગાદીની પ્રાપ્તિ અથવા પ્રતિકૂળતાનો નાશ અને અનુકૂળતાની પ્રાપ્તિ, એટલું તો થશે. શું પરંતુ તેનાથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ તો થાય નહીં, એ પ્રયોજન છૂટી ગયું. મોક્ષ માર્ગનું આત્મહિતનું પ્રયોજન છૂટી ગયું. સુખી વાત કરી છે. ચોખ્ખી વાત એ છે કે પર દ્રવ્ય સંયોગ રૂપ અને એને અનુસરતા પર ભાવ, એની સાથે અભિન્નત્વ એકત્વ આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિથી પરિણમન કરી રહ્યો છે. હવે એ અભિન્નત્વ કર્યું છે, એનું ભિન્નત્વ ન કરે તો એ મટે કે દિવસે ને એ છૂટે કેવી રીતે, એનો અભાવ થાય કઈ રીતે? આ બહુ ચોખ્ખે ચોખ્ખી વાત છે. અને ભિન્ન છે એને ભિન્ન જાણવું ને સ્વીકારવું છે, ભિન્ન છે એને ભિન્ન જાણીને એની ભિન્નતા સ્વીકારવી છે, એમાં તને શું તકલીફ છે? પહેલા સાચું તત્વજ્ઞાન થાય તો પછી તે પુણ્ય પાપના ફળને સંસાર જાણે અને શુદ્ધોપયોગથી મોક્ષ માને. હવે સવળી વાત લે છે, અવળું આ બધું કરે છે. હવે જો ખરેખર તત્વજ્ઞાનનો યથાર્થ અભ્યાસ થાય તો એમ કેવું છે? પુણ્ય પાપના જેટલા ફળ છે એને સંસાર જાણે, આ તો ચોકડી મૂકી દેવા જેવી વાત છે. શું કે આ મહાવીર ભગવાનના મોક્ષ માર્ગમાં, જીન માર્ગમાં પુણ્ય પાપ અને એના ફળની કોઈ ગણતરી કરવા જેવી નથી. આ એક અભિપ્રાય ઘડાઈ જવો જોઈએ. પુણ્યની કિંમત નથી, એના ફળની કિંમત નથી, પાપની કિંમત નથી ને એના ફળની કોઈ કિંમત નથી. બસ એ સાઈડ આખી બંધ થઈ જાય, એટલું ગૌણ થઈ જાય, એટલું ગૌણ થઈ જાય કે એનો લગભગ વિચાર કરવાનો જ વિકલ્પ જ ઓછો ઉઠે. શું એનાથી કેમ રહિત થઈ અને વિતરાગ મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરવી, એના પ્રત્યેનો અવકાશ તો ઉભો થાય, નહીંતર અવકાશ જ થશે, ખાલી જગ્યા જ નહીં થાય, મૂંઝવણમાંથી ને મથામણમાંથી જ બહાર નીકળશે નહીં. આપણે હવાલા નાખીને કામ શું છે? એ હવાલાને આપણે શું કરવા સંભાળવાય? તે એના માર્યા, પુણ્ય પાપ સંચિત હોય તો એના માર્યા, ને નવા જોતા નથી. જૂના થઈ ગયા હોય તો એ ભલે પડ્યા એના ઘરે, નવા જોતા નથી. હવે નવો માર્ગ પકડવો છે, જુદો જ રસ્તો પકડવો છે. શું આપણે હવાલા પાડીને એ કરવું છે ને કે પ્રતિકૂળતા ન મળે ને અનુકૂળતા થાય? હે, પાપનો હવાલો પુણ્યમાં નાખીને કરવું તો એ જ છે ને. એટલે કે પુણ્ય પુણ્યનું ફળ હજી રૂચે છે, એટલે કે સંસાર રૂચે છે. આમ છે લે. એ સિવાય બીજો રસ્તો નથી. સુખ બુદ્ધિ હોય તો, આધાર બુદ્ધિ હોય તો મીઠાશ આવ્યા વગર રે નહીં. સારું લાગે છે એનો અર્થ કે હજી સંસાર સારો લાગે છે અને હજી જન્મ મરણથી છૂટવો નથી. એ પુણ્યના ફળમાં મીઠાશ છે તો શાશ્વત તો ચીજ છે નહીં. પુણ્યના ફળમાં મીઠાશ છે પણ પુણ્યનું ફળ શાશ્વત તો કોઈને છે નહીં, ત્યારે દુઃખ આવ્યા વિના રહેશે નહીં. જેટલી મીઠાશ લીધી હશે એનું રિએક્શન આવ્યા વગર રહેશે નહીં, એનું રિએક્શન આવશે, આવશે ને આવશે, નિયમથી આવશે, દુઃખી થયા વિના નહીં રહે. જેટલી મમતા ને મોહ માયા કરી છે એટલું દુઃખ ઊભું થવાનું છે. દાળનો કે દૂધ પાકનો હબડકો લીધો ને સારું લાગ્યું કે વેદના થવાની છે, એ જ વખતે અસાતા વેદની બાંધે છે જીભ. ઠીક છે, રસોઈ તો મારે આવી જ જોઈએ ને બીજી ફાવે નહીં ને બીજી ચાલે નહીં. એવી મીઠાશથી બરાબર પોતાને અનુકૂળ ફાવતી બની હોય તો એવી મીઠાશથી કાંઈ આ જ બરાબર છે. એ અસાતા બાંધી એની પીડા ભોગવા વગર રહેવાનું છૂટશે નહીં. એ વખતે ચેત તો નથી, બંધ સમયે જીવ ચેતીએ. હા, પછી ઉદયના ઉચાટ નહીં કરવા પડે, નહીતર ઉદયનો ઉચાટ એટલો થશે બંધ વખતે આંધળો ભીત થઈને નવા બાંધે છે એ ઉદયમાં પછી દુખી દુખી થવાનો છે. ખોટો રસ્તો પકડ્યો કર્મ બંધાણો સાતા વેદની નો પીડાનો. હોમિયોપેથી કે છે રોગ થવાના કારણોમાં શું? તીવ્ર રસ થી આહાર આદિ લેવો. ઠીક, આયુર્વેદમાં છે મૂળ વસ્તુ, તો આયુર્વેદમાં છે. આયુર્વેદ તો ભગવાનના મુખેથી નીકળેલો છે ને, મૂળ વસ્તુ તો આયુર્વેદમાં છે. તીવ્ર રસથી આહાર લેવો એ રોગ થવાનું કારણ છે. એ અત્યારે એ વાત ચાલે છે જે લોકોના વિજ્ઞાનમાં છે, એ મૂળ વાત પરંપરામાં રહી ગયેલી છે. શું આમ પાછા એમ કે જો ભાઈ તમે રસથી આહાર લ્યો તો રસગ્રંથિમાંથી રસ છૂટે અને તમને પાચન થાય ને તંદુરસ્તી મળે. હે, માટે બરાબર ચાવી ચાવીને ખાવ અને પ્રસન્ન ચિત્તથી ખાવ, રસથી ખાવ તો તમારું ભોજન પચીને તંદુરસ્તી મળે. એ તો પુણ્ય ઉદય હોય તો, બાકી અસાતો તો બંધાય બંધાઈને બંધાઈને ભવિષ્યમાં પીડા થવાની થવાની ને થવાની છે. એમ છે, શું કરવું પણ હવે? હા, ભિન્ન પડવું હે જી. હા, રસાસ્વાદ છૂટી જવો જોઈએ તો જ જ્ઞાનનો આનંદનો અને સુખ શાંતિનો સ્વાદ આવશે આત્મામાંથી, તો જ આત્મામાંથી સ્વાદ આવશે. નહીતર આત્માનો સ્વાદ નહીં આવે સુખ શાંતિનો, દુઃખ દુઃખ ને દુઃખ જ પછી ભોગવવાનું રહેશે. શું કહ્યું ફરીથી? પહેલા સાચું તત્વજ્ઞાન થાય, એટલે યથાર્થ તત્વજ્ઞાન થાય તો એમ, યથાર્થ તત્વજ્ઞાન થાય તો શું થાય કે તો પછી તે પુણ્ય પાપના ફળને સંસાર જાણે, પુણ્યને પુણ્યના ફળને પાપને અને પાપના ફળને સંસાર જાણે. કેમ કે આત્મામાંથી સંસરણ કરે, સરી જાય ત્યારે પુણ્ય ભાવ ને પાપ ભાવ થાય, બહાર નીકળે ત્યારે. અંદરમાં રહીએ તો પુણ્ય પાપ કઈ થાય એવું નથી. એટલે એ તો એને સંસાર જાણે. શુદ્ધ ઉપયોગથી મોક્ષ માને, એક વિતરાગ ભાવ રૂપ શુદ્ધ ઉપયોગથી મોક્ષ માને, બસ. એમાં બીજી બાંધછોડ નહીં, સિદ્ધાંતમાં બીજી બાંધછોડ નહીં. ગુણ સ્થાન આદિ રૂપ જીવનું વ્યવહાર નિરૂપણ જાણે, કે જે ગુણસ્થાનનું વર્ણન કરનાર યુગમાં આવે છે, એ તો બધી વ્યવહારિક વાતો છે. ઇત્યાદિ જેમ છે તેમ શ્રદ્ધાન કરી તેનો અભ્યાસ કરે તો સમ્યક જ્ઞાન થાય. જો હવે હવે શરૂ કરે છે, દ્રવ્યાનો યોગ ત્યાં લીધો નહોતો ને, કે હવે તત્વજ્ઞાનનું કારણ તો અધ્યાત્મ રૂપ દ્રવ્યાનો યોગ શાસ્ત્ર છે. દ્રવ્યાનો યોગમાં પણ અધ્યાત્મ રૂપ દ્રવ્યાનો યોગ શાસ્ત્ર છે. કેમ કે અધ્યાત્મ લેવું હોય તો સાથે દ્રવ્યાનો યોગને સાથે એ પ્રકરણમાં, એ પ્રકરણનો એ વિષય મુખ્ય પણે છે, બીજા ત્રણમાં ગૌણ પણે છે, દ્રવ્યાનો યોગમાં એ મુખ્ય પણે છે. કેમ કે ધ્રુવ તત્વ છે ને, એ અધ્યાત્મ તત્વ છે. આત્માનું જે મૂળ ધ્રુવ સ્વરૂપ છે એ અધ્યાત્મ તત્વ છે, ને એ દ્રવ્યાનો યોગનો વિષય છે. નહીતર કોરો દ્રવ્યાનો યોગ નહીં પાછો એમ કે છે. શું એ દ્રવ્યગુણ પર્યાય શીખી લીધા, ઉત્પાદ વય ધ્રુવ સમજી લીધા, અનેક શક્તિઓને એના નયના વિષયના રૂપ ધર્મો સમજી લીધા, ઘણું ઘણું આવડ્યું દ્રવ્યાનો યોગનો અભ્યાસ કર્યો એમ નહીં, અધ્યાત્મ રૂપ અભ્યાસ કરવો દ્રવ્યાનો યોગનો. શું કહે છે ઓલો સંક્ષેપ કરી નાખ્યો, ત્રણનો સંક્ષેપ કરી નાખ્યો કે એનું તો આ પ્રમાણે સમ્યક જ્ઞાન કરવું. હવે મુખ્યપણે સમ્યક જ્ઞાન કરવા માટે શું કરવું કે હવે તત્વજ્ઞાનનું કારણ તો અધ્યાત્મરૂપ દ્રવ્યાનો યોગ શાસ્ત્ર છે. દ્રવ્યાનો યોગના પણ જે આધ્યાત્મિક શાસ્ત્રો છે એ લેવા. શું? અને કેટલાક જીવ એ શાસ્ત્રોનો પણ અભ્યાસ કરે છે. શું? પરંતુ જ્યાં જેમ લિખ્યું છે તેમ પોતે નિર્ણય કરી પોતાને પોતા રૂપ, પરને પર રૂપ તથા આશ્રવાદિકને આશ્રવાદિક રૂપ સિદ્ધાન કરતો નથી. અયથાર્થતા છે પ્રકરણ, તો અયથાર્થતાનું ચાલે છે ને. ભૂલ શું કરે છે કે કેટલાક તો દ્રવ્યાનો યોગના શાસ્ત્રનો પણ વિશેષ અભ્યાસ કરે છે. શું? પરંતુ જ્યાં જેમ લિખ્યું છે તેમ નિર્ણય કરતો નથી. ખરેખર તો એમ છે, ક્યાંક ને ક્યાંક પોતાની કલ્પના ભેળવે છે, એ છે કે આ કલ્પના વિહાર નથી. દ્રવ્યાનું યોગ એટલે વસ્તુનું સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ એટલે વસ્તુ સ્વરૂપનું સોલિડ વિજ્ઞાન, એકદમ શું વાસ્તવિક વિજ્ઞાન. એ વાસ્તવિકતાને અડીને જ્ઞાન કરવું, કલ્પના જોડીને નહીં, ક્યાંય કલ્પના એ ચડવું નહીં. શું કહે છે? કેટલાક જીવ તો એ શાસ્ત્રનો પણ અભ્યાસ કરે છે, પરંતુ જેમ લિખ્યું છે તેમ પોતે નિર્ણય કરતો નથી, એમ સિદ્ધાન કરતો નથી, અને પોતાને પોતા રૂપ જાણતો નથી, પરને પરરૂપ જાણતો નથી, આશ્રવાદી રાગાદીને આશ્રવ રૂપ જાણતો નથી. એ બધી ગડબડ કરે છે જીવ, અજીવ આશ્રવાદી નવ તત્વમાં ભૂલ કરે છે. એ દ્રવ્યાનો યોગનો વિષય છે, એમાં ભૂલ કરે છે. જેમ છે તેમ શ્રદ્ધાન કરતો નથી. આત્માની વાત આવે તો ત્રીજો પુરુષ હોય, કોકની વાત ચાલતી હોય એવી રીતે કરે છે, પણ પોતાનું ભાવ ભાષણ જ્ઞાન લક્ષણ થી કરતો નથી. આત્માનું જ્ઞાન તો લક્ષણ વડે લક્ષમાં લેવા યોગ્ય આત્મા છે એ વિધિ ગ્રહણ કરતો નથી અને બીજી લાંબી ચોડી વાતમાં પડી જાય છે, તો તે યથાર્થ શ્રદ્ધાન કરતો નથી. જ્યાં સુધી જ્ઞાન વડે પોતાનો પોતારૂપ નિર્ણય ન થાય ત્યાં સુધી પરનો પોતારૂપ થયેલો નિર્ણય છે ચાલુ રહી જાય તો પર પરરૂપ રહેતું નથી. કથનમાં વિકલ્પ આવે એનો કાંઈ અર્થ નથી, પરિણમનમાં આવવું જોઈએ એમ છે. શું છે કે પોતે પોતે જ્ઞાન તત્વ છે, પોતે જ્ઞાન તત્વ છે, પોતે જ્ઞાન તત્વ છે તો અહીંયા પકડ રાખીને રાગાદીને ભિન્ન આશ્રવપણે જાણવા, શરીરાદી પરને ભિન્ન અજીવ રૂપે જાણવા એમ છે. જાણવા એટલે જોવા અનુભવવા એમ છે, જાણવા એટલે અનુભવવા એમ વાત છે. પકડ સ્વપ્નાની પકડ જ્ઞાન થી આત્મામાં રાખવી ને બાકી પછી ભિન્નતા આપોઆપ થવી જોઈએ. એનો અર્થ કે ભેદ જ્ઞાન કરવું એ તો આપણે પ્રકરણ ચાલે છે સમયસારમાં કે ભેદ જ્ઞાન કરવું, ભેદ જ્ઞાન ચાલુ રાખવું બસ. યથાર્થ વાત તો એ છે કે ભેદ જ્ઞાન ચાલુ રાખવું, યાદ રાખવું એમ નહીં, વાંચા કરવું એમ નહીં, સાંભળ્યા કરવું એમ નહીં, ભેદ જ્ઞાન એમ છે. પ્રયોજન તો એ છે વાંચવા સાંભળવાનું, પ્રયોજન તો ભેદ જ્ઞાન કરવાનું છે. સ્વાનુભવ થયા પહેલા, શુદ્ધોપયોગ પ્રગટ થયા પહેલા સંવર નિર્જરા નો જન્મ થતો નથી. એટલે પછી એને આટલું થયું ન થયું ગણવાનો પ્રશ્ન છે નહીં, ત્યાં ગણવાનો ક્યાં પ્રશ્ન છે એ પ્રશ્ન રહેતો નથી. પહેલા ગુંઠાણ વાળા ને સમર નિદ્રા નથી, નથી ને નથી, એટલો બંધ છે કેવળ આમ છે. આરાધના બારાધના બધી વાતો છે, ગપ્પે ગપ્પા, કઈ સમજણ નથી, એકડિયાની સમજણ નથી. નવ તત્વ તો એકડો છે હજી, એની સમજણ નથી. આ ઉપવાસ કર્યો, આ એમ્બિલ કર્યું, ફલાણું કર્યું, કોસો કર્યો, નિદ્રા થઈ, શેની નિદ્રા થઈ? આત્માની નિદ્રા થઈ ગઈ, કર્મની નિદ્રા ન થઈ પણ આત્માની નિદ્રા થઈ ગઈ. ત્યાગ કર્યો બધો, આહારાદીનો ત્યાગ કર્યો, ગુરુદેવ કહેતા ધર્મ નો ત્યાગ કર્યો છે એમ કહેતા, ધર્મ નો ત્યાગ કર્યો છે, વસ્તુ નો ત્યાગ નથી કર્યો પણ ધર્મ નો ત્યાગ કર્યો છે. કદાપિ મુખથી તો યથાવત નિરૂપણ એવું પણ કરે શાસ્ત્ર પ્રમાણે જ કે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. શું એના ઉપદેશથી નહીં, ખરેખર તો શાસ્ત્રના ઉપદેશથી. કોઈ સંસ્કારી જીવ હોય, જરા અંડરટોન બીજો છે, શું એમ નથી કેવું કે મિથ્યા દ્રષ્ટિના ઉપદેશથી થઈ જાય, શાસ્ત્રના ઉપદેશથી. એ પણ કોણ કે કોઈ સંસ્કારી જીવ હોય તે એ શાસ્ત્ર સાંભળે, સત્શાસ્ત્ર કે સત્શાસ્ત્ર વાંચે તો એ ઉપદેશથી, એ સતના ઉપદેશથી એ થાય, એટલે મિથ્યા દ્રષ્ટિના ઉપદેશથી નહીં. લખેલું છે એ શબ્દના શબ્દે શબ્દને ન પકડવો, એના એના આશયને પકડવો. એટલા જો શબ્દને પકડો તો બહુ મુશ્કેલી થાય બધી જગ્યાએ. શું આપણે પાડોશીને કાકા કહીએ તો કઈ શબ્દને પકડીએ છીએ? હે, ત્યાં તો બરાબર વિચાર કરીએ છીએ, ત્યાં તો શબ્દને નથી પકડતા. હું પાણીનો પ્યાલો લાવો તો ત્યાં શબ્દને પકડીએ છીએ, કે કેમ તમે મને કાચનો પ્યાલો આપ્યો, મારે તો પાણીનો પ્યાલો જોઈએ છે એમ કહીએ છીએ. હે, ત્યાં તો શબ્દ પકડતા નથી. યથાવત એવું નિરૂપણ કરે શું, આ એટલા માટે શાસ્ત્ર પ્રચાર છે એ કરવામાં આવે છે. તમે મિથ્યા દ્રષ્ટિથી ને કેમ શાસ્ત્ર પ્રચાર કરો છો, શાસ્ત્રની વાત કરો છો, એમ નથી. કોઈ સંસ્કારી જીવને એ ચીજ મળી ન હોય મળી જાય છે, એવો પણ પ્રકાર બને છે. શું, જેમ કોઈ છોકરો સ્ત્રીનો સ્વાંગ કરી ગાયન કરે અથવા નૃત્ય કરે કે નાટકમાં ઉતરે સ્ત્રીનો વેશ કરીને, કે જે સાંભળીને અથવા જોઈને અન્ય પુરુષ સ્ત્રી કામરૂપ થઈ જાય, પણ આ તો જેવું શીખ્યો તેવું કહે છે, પરંતુ તેનો ભાવ કાંઈ તેને ભાસતો નથી, તેથી પોતે કામાસક્ત થતો નથી, અથવા એને શાસ્ત્રનો ભાવ ભાસતો નથી એટલે એને શાસ્ત્રના ભાવ પ્રમાણે વિતરાગ ભાવ થતો નથી. એ છોકરો પોતે એક્ટિંગ કરે પણ એને કાંઈ વિભાવ નથી થતો, વિકાર નથી થતો, એમ કહેવું છે. તેમ આ જેવું લખ્યું છે તેવો ઉપદેશ તે છે, પરંતુ પોતે તો અનુભવ કરતો નથી. શાસ્ત્રનું વચન બોલે છે, આચાર્યની વાણી બોલે છે, આચાર્ય જે લખ્યું એ બોલે છે. જો પોતાને તેનું સદાન થયું હોત તો અન્ય તત્વનો અંશ અન્ય તત્વમાં ન મેળવત, પણ તેને તેનું ઠેકાણું નથી, તેથી સમ્ય જ્ઞાન થતું નથી. હવે તમે કહો છો એમ અર્થ શું કરવા નથી નીકળતો, વિરુદ્ધ અર્થ કેમ નથી નીકળતો, કે અહીંયા ઉપાદાન નિમિત્તનું પ્રકરણ નથી ચાલતું, અહીંયા ઉપાદાન નિમિત્તનો વિષય નથી ચાલતો, અને ઉપાદાન નિમિત્તનું પ્રતિપાદન નથી કરવું. અહીંયા અહીંયા તો એમ કહેવું છે કે ગમે તે પ્રકારે કોઈ સંસ્કારી જીવને નિમિત્ત મળે તો એને જ્ઞાન થઈ જાય, અને એ નિમિત્ત જે મળે એને કાંઈ પોતાના ભાવનું ઠેકાણું ન હોય તો એને જ્ઞાન ન થાય, ઓલાને જ્ઞાન થઈ જાય, અને ઓલાને જ્ઞાન થઈ જાય ત્યારે એને ખબર પડી જાય. શું ખબર પડી જાય, આ કહેનાર છે એને આવો ભાવ નથી, મૂળ વચનમાં જે ભાવ છે જેનાથી મને જ્ઞાન થયું એવો ભાવ કહેનારને નથી, એને ખબર પડી જાય. ઠીક, સૌભંગી આવે છે ને, સાચું ઉપાદાન સાચું નિમિત્ત, સાચું ઉપાદાન ખોટું નિમિત્ત, ખોટું ઉપાદાન સાચું નિમિત્ત, શું આ ખોટું ઉપાદાન ને સાચું નિમિત્ત, ખોટું નિમિત્ત અને સાચું ઉપાદાન ચોથો જે વંગ છે, નિમિત્ત ખોટું છે ને ઉપાદાન સાચું છે, પણ શાસ્ત્ર વચન છે એટલે કોઈ જીવ પકડી લે છે. માટે કોઈ શાસ્ત્ર પ્રચાર કરતા હોય શાસ્ત્ર અનુસાર વાંચતા હોય તો કે ભલે ઠીક વાત છે, ચાલો એનો એકાંતે નિષેધ કરવો. શું કે છે, જો કે જો કોઈ છોકરો સ્ત્રીનો સ્વાંગ ધારણ કરે છે એ સાંભળીને અન્ય પુરુષ સ્ત્રી કામરૂપ થઈ જાય છે, બાળકને નહીં થાય કાંઈ, કેમ કે એના ઉપાદાનમાં એ પ્રકારે વિકાર થવાની યોગ્યતા નથી. માટે પણ આ તો જેવું શીખો તેવું કહે છે, છોકરો તો જેવું શીખો એવું બોલે છે ભાવ, પરંતુ તેને કાંઈ ભાવ ભાસતો નથી, એટલે અહીંયા છોકરો લીધો છે, એ મોટો માણસ નથી લીધો. જેને સ્ત્રીનો સ્વાંગ ધારણ કર્યો એ છોકરો લીધો, જે કામાશક્ત થાય છે એ સ્ત્રી પુરુષ લીધા. શું એવું, છોકરાને તો કાંઈ ખબર નથી, એને તો શીખવાડ્યું એવું બોલે છે. શું એમ, જે અજ્ઞાની છે એ શાસ્ત્રનું જેવું જેવું એને શીખ્યો છે એવું એ બોલે છે, પણ શાસ્ત્ર વચન તો શ્રી ગુરુના વચનો છે, ભાવલિંગી સંતના વચનો છે, તો કોઈને એનાથી જ્ઞાન થાય ત્યારે ખબર પડે છે કે વાહ આ તો શાસ્ત્ર વચન તો બહુ ઉપકારી થયા, હું એ ઓલાને ઉપકારી નથી માનતો, એ સમજે છે કે આને કાંઈ આ જ્ઞાન નથી, આ તો ભાવ વગરનું બોલે છે, આ બોલે છે પણ એનામાં કાંઈ ભાવ તો આવતો જ નથી જાતનો, એ તો લુખો છે બોલનારો, તો એને ખબર પડી જાય છે. એટલે ઉપાદાન સાચું અને નિમિત્ત ખોટું, એમ છે, એવો ઈચ્છા ચોભંગીમાં એક ભંગ છે એવો, એ ભંગની વાત લાગુ પડે છે. પણ એમ અર્થ કદી ન કરવો કે ખોટા ઉપાદાન થી સાચું નિમિત્ત, ખોટા નિમિત્ત થી સાચું ઉપાદાન જાગી જાય છે, એવો અર્થ કદાપી કરવો નહીં. એમાં શું છે કે કેટલાક લોકો પોતાનું મહત્વ સ્થાપવા માટે આ વાતનો આધાર લે છે, ભલે અમારામાં જ્ઞાન ન હોય પણ અમારાથી બીજા જ્ઞાન પામશે. હાલ હાલ તારું કામ નથી આમાં, અમે વિતરાગમણીનો પ્રચાર કરીએ છીએ, ભલે ભલે અમે અજ્ઞાની રહ્યા પણ અમે બીજાને જ્ઞાન પમાડશું, અમે બીજાને જ્ઞાન પમાડશું. તું જ્ઞાન બીજાને પ્રમાણે એ વાતમાં કાંઈ માલ નથી, એ ગડબડ ખોટું છે, એ આવો આધાર લે છે, પોતાને ભેળવી દે છે, પોતાની મહત્તા વધારે છે, ને પોતાને જે પ્રચાર પ્રસારનો રાગ છે એકાંતે જે અહિતકારક છે એના માટે એને એ પોતે હિતકારક માનવાનો છળ પકડે છે. આ છળ પકડવા માટેની વાત છે. આધાર પકડે છે છેલ્લે ઉપાદાન નિમિત્ત શુદ્ધ શુદ્ધ રૂપ વિચારો. એ તો આ જે છે ને ઉપાદાન નિમિત્ત ની જે ચિઠ્ઠી છે ને
બનાસ,
ઉપાદાન બંને અશુદ્ધ, વક્તા અજ્ઞાની અને શ્રોતા જ્ઞાની. આ ભંગ આપણો અત્યારે જે આવ્યો એ વાત છે, શ્રોતાને જ્ઞાન થયું એ, ત્યાં નિમિત્ત અશુદ્ધ અને ઉપાદાન શુદ્ધ. આ આપણે અત્યારે વાત ચાલે છે એ ભંગની, વક્તા અજ્ઞાની અને શ્રોતા અજ્ઞાની, હું ત્યાં નિમિત્ત શુદ્ધ અને ઉપાદાન અશુદ્ધ. વક્તા પણ જ્ઞાની અને શ્રોતા પણ જ્ઞાની, ત્યાં નિમિત્ત અને ઉપાદાન બંને શુદ્ધ. એ પ્રમાણે પર્યાયાર્થી ચોભંગી કહી, આ પર્યાયાર્થની ચોભંગી કહી, બે ની ઉપાદાન નિમિત્ત ની પર્યાયો લીધી છે એટલે પર્યાયાર્થી ચોભંગી કહી આયા. સુસિદ્ધ સમૂહ વિવરણ વિગંધ વિરૂપ વિશાળ સુસિદ્ધ સમૂહ આવે છે ને સિદ્ધ ભગવાન, એ આચાર્ય રચિત છે એમ કહેવું, એના ઉપર
હા
એ પૂજા સિદ્ધ ભગવાનની પૂજા, એમાંથી એમને સિદ્ધ સ્વરૂપ ઉપર લઈ ગયા છે એમના ગુરુ. આમ તો એમને નિમિત્તો જ્ઞાની પૂજા, નિમિત્તો જ્ઞાની પૂજા છે. હા પ્રસિદ્ધ વિશુદ્ધ સુશુદ્ધ, હા પ્રસિદ્ધ વિશુદ્ધ સર્વ શુદ્ધ સિદ્ધ સમૂહ ભગવાન, હા સિદ્ધ સમૂહ અનંતા સિદ્ધો નો સમૂહ છે, એ પ્રસિદ્ધ પણે પ્રગટ પણે છે અને તારા સ્વરૂપ નો નિર્દેશ કરે છે કે જો તું આવ્યો છો અમારા જેવો તું છો એમ કેવું છે, એની પ્રસિદ્ધિ તારી પ્રસિદ્ધિ કરે છે એમ લીધો છે. પરંતુ પોતે અનુભવ કરતો નથી, જીવું લખ્યું છે ઉપદેશ જે છે પરંતુ અનુભવ કરતો નથી કે અનુભવનો પ્રયત્ન પણ કરતો નથી. અનુભવનો પ્રયત્ન કરે તો અનુભવ થાય તો એ કર્તવ્ય છે પાછો, પણ એટલું લુખું વાંચીને અનુભવ નો પ્રયાસ ન કરે એમ નહીં. એમ જો પોતાને તેનું શ્રદ્ધાંત થયું હોત તો અન્ય તત્વનો અંશ અન્ય તત્વમાં ન મેળવત, પણ તેને તેનું ઠેકાણું નથી, એ મેળવે છે અન્ય તત્વમાં અન્ય તત્વ મેળવે છે, તેથી તેને સમ્યક જ્ઞાન થતું નથી. એ પ્રમાણે તો તે અગિયાર અંગ સુધી ભણે નહીં તો અભવ્ય પણ ભણે છે, તો પણ તેથી સિદ્ધિ થતી નથી. અગિયાર અંગ સુધી ભણે તો પણ સિદ્ધિ ન થાય. શ્રી સમય સારાદી માં મિથ્યા દ્રષ્ટિને અગિયાર અંગનું જ્ઞાન થવું લખ્યું છે, બંધ અધિકારની છે ને ગાથા 274 બંધ અધિકારમાં આ વાત આવે છે કે મિથ્યા દ્રષ્ટિ અગિયાર અંગ સુધી ભણે છે પણ એને ખરેખર આત્મજ્ઞાન થતું નથી. તો ઉઘાડ ગમે એટલો હોય, અંગ પૂર્વનો ઉઘાડ એટલે અસાધારણ વાત છે, કંઈ સાધારણ વાત નથી. અત્યારે તો કોઈને લાખમાં ભાગનું હોય નહીં એવું છે. શું છતાં એ જ્ઞાન આત્મહિતમાં એને કામમાં આવતું નથી. આત્મહિતના લક્ષ્ય કરેલું અંતરલક્ષવાળું જ્ઞાન, સ્વલક્ષી જ્ઞાન, તે જ આત્મગુણોને પ્રગટ કરે છે. પુરુષાર્થ આદિ સર્વ આત્મગુણોને એ પ્રગટ કરે છે. બહિર્લક્ષી ગમે તેવું અંગ પૂર્વનું જ્ઞાન હોય, એ બહાર ને બહાર જ, અન્યથા પ્રયોજન છૂટી ગયું હોવાથી એને પોતાનું પ્રયોજન શાસ્ત્રોભ્યાસંગ પૂર્વ ન થયો, પોતાનું પ્રયોજન ક્યાંય દેખાણું નહીં, કેમ કે પ્રયોજન છોડીને વાંચ્યું, અભ્યાસ કર્યો, જ્ઞાન કર્યું, એટલે અન્યથા પ્રયોજન હોવાથી એનું ફળ સંસાર છે. મોક્ષના અર્થે મોક્ષના પ્રયોજન અર્થે અભ્યાસ હોય તો એનું ફળ મોક્ષ છે, છૂટવાના અર્થે. નહીંતર બંધાવવાના અર્થે જે કાંઈ પ્રવૃત્તિ શાસ્ત્રની થાય એથી એનું ફળ સંસાર સિવાય બીજું આવે નહીં, કેમ કે બે જ દિશા છે, ત્રીજી કોઈ આમાં વાતનો અવકાશ નથી. કાં મોક્ષ અને કાં સંસાર, માટે મોખ કામ એણે એ શબ્દ લીધો છે. કુંદકુંદાચાર્ય દેવે 18મી ગાથામાં મોખ કામેણ, મોક્ષની કામના વાળો, અભિલાષા વાળો હોય એ આ ભેદ જ્ઞાન કરીને મોક્ષ પામશે, બીજો કોઈ નહીં પામે.
ભગવાન જય હો, પરમ કૃપાળુ શ્રી કહાણ ગુરુદેવ.